એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર વિજય સોનીની વાર્તા મમ સત્યમ. ઓડિયો પઠન દર્શના જોશી. સવારનો કુમળો તડકો આંગણામાં ઢોળાતો હોય ત્યારે વિનુભાઈ પાતળો મલમલનો સફેદ સદરો પહેરી હિંચકે બેઠા હોય. હાથમાં 160 ઉપનિષદનું સંકલન હોય. શ્લોકના ઉચ્ચારણ, આરોહ અવરોહ અને નાભી સ્વર પર સમગ્ર ચેતના એકત્રિત થયેલી હોય. ત્રિભેટે ઊભેલું ટેનામેન્ટ એટલે આવતા જતા બધાની નજર પડે જ. કોઈ ડોક્યું કરે, કોઈ હસીને હળવા વળવાનો પ્રયત્ન કરે, પરંતુ વિનુભાઈ માથું ઊંચું કરે નહીં. કોઈની પંચાતમાં પડવાનું નહીં ને કોઈને આપણી પંચાતમાં પડવા દેવાનું નહીં. કેટલાક પથ્થરની લકીર જેવા જીવન સિદ્ધાંત પાળેલા, જે યથાવત હતા. આંગણામાં આભને આંબી જતા આસોપાલવ પવનમાં હાથીની જેમ ડોલતા, તડકો એની રમત રમતો. તડકાના ચોસલા વિનુભાઈની આસપાસ ભમરડાની પેઠે ફરતા. રસોડામાંથી ચા પીવા એમણે સાદ પાડ્યો. વિનુભાઈ ઊભા થયા. થોડીવાર તરતા તડકાને અન્ય મનસ્ક તાકી રહ્યા. રઘવાટ જેવું લાગતું હતું. અંદર નજર નાખી પૂછી જોયું, તું કહેતી હોય તો આજે જતો આવું. ના પાડો તો નહીં જાઉં? અંદરથી ઉતાવળો અવાજ આવ્યો. ક્યાં ખબર છે? જોતો આવું, બધું બરાબર તો છે ને? મને ખબર છે તમે જશો જ, આટલા દિવસ ન ગયા એની જ નવાય. પૂર્ણસ્ય પૂર્ણમાદાય શ્લોક હવામાં તરતો હતો. વિનુભાઈ તડકો તાકી રહ્યા, જાણે ઘૂંટડે ઘૂંટડે પીતા હોય. પહેલી વાર જાઓ છો તો ભોગીલાલ મૂળચંદનો બહુઓ લેતા જજો. નાની હતી ત્યારથી ટીનુને બહુ ભાવે. એ આજુબાજુ નજર કર્યા વગર એમના કામમાં મશગુલ રહી બોલી રહ્યા. બોલ્યા. એમની પાસે દરેક પ્રસંગને અનુરૂપ વ્યવહારિક વચનો અને સલાહ હતા. એમણે સુકવાયેલા કપડાંની ગળી કરતા, રોટલીની કણક બાંધતા, ઝાપટિયું લઈ ચોપડીઓનો કબાટ સાફ કરતા, ઘરમાં મોટા મોટા લાંઘા ભરીને દોડતા વર્ષોથી જોયા હતા. વિનુભાઈ ખુરશીમાં બેઠા બેઠા બધું જોયા કરતા. એમણે કદી આવી એકવિધતાથી કંટાળો નહીં આવ્યો હોય? તને કદી એકનું એક કામ કરીને કંટાળો નથી આવતો? સામેથી નજર ટકરાઈ વાઘબાણ છૂટ્યું. અમે તમારા જેટલું વાંચ્યું નથી ને, એટલે આનંદ આવે એ કામ કરવાનું ને રાતે થાકીને સૂઈ જાઓ, આને મૌલિક અભિપ્રાય કહેવાય. વિનુભાઈ મલક્યા. તમે તો એવા છો ને, સવાર સવારમાં હું જ હાથમાં આવું છું. વાક્ય લંબાયું પણ પેલા એમને શું બોલવું તે સૂજ્યું નહીં. આગળનું વાક્ય જાણે ગળી ગયા. નજર ચાના ઉભરામાં ઠાલવી દીધી. વિનુભાઈનું વ્યક્તિત્વ નિરાળું, થોડું અલગારી. સોનું ઘડતા ઘડતા આટલું બધું ક્યારે વાંચ્યું હશે તેનું સુખદ આશ્ચર્ય તો પેલા એમને આદિકાળથી હોય એવું લાગતું. બે મોહરા પહેરીને જીવતા વિનુભાઈ, બંને ચપોચપ, ચહેરા પર બંધ બેસી જાય એવા. સવારે ભૂરી થેલી લઈને દુકાને જઈ સોનાના ભાવ જાણતા. લાકડાના નાનકડા મંદિર સામે ઊભા રહી 5 મિનિટ સુધી મોટે મોટેથી આવડતા શ્લોકો ઉચ્ચારતા, પછી દેવતા સળગાવી ફૂંકણી મારી ઘરેણા ઘડતા. ઓગળતા સોનામાં કેસરી આકાશ ઝગમગતું. કેટલાય ઝીણા ઝીણા તારલા એમાં તરતા એકીટશે જોઈ રહેતા. વિનુભાઈ ફૂંકણી મારે ત્યારે ફેફસા ઊંચા થઈને પછડાતા, પણ શ્વાસ એકધારો તીખી જ્યોત બનીને વછૂટતો. વિનુભાઈ ચમકતા ઘરેણાને સર્જક ભાવે ઊંડાણથી જોતા અને કૃષ્ણના વિરાટ સ્વરૂપને જોઈ અર્જુન અવાક થઈ જાય એમ થોડી વાર મૌનમાં સરી પડતા. સવારે 9:30 થી રાત્રે 9:30 વિનુભાઈ ઘરેણામાં ઓગળી જતા. રાત્રે 9:30 પછી ઘરે બીજું મોહરું નીકળતું. જાત જાતના અલકમલકના પાત્રો, સુરેશ જોશીના, જયંત ખત્રીના, બક્ષીના, ચેખવના પાત્રો વિનુભાઈ પાસે દોડતા આવતા. ઉંદરો વાસેવાળાની પાછળ દોરાય આવે એમ. પાત્રો સાથે વિનુભાઈ રમતા, ગોઠડી માંડતા, જૂના પાત્રોને નવા વાઘા પહેરાવતા, નવો આકાર, નવો રંગ. વિનુભાઈ પાત્રોમાં સોનાની જેમ ઓગળી જતા. સામેથી પાત્રો વિનુભાઈના ગુલામ. કહે એમ કરે, કોઈ વાર પાત્ર હઠે ભરાય, નવો ચીલો ચાતરવા જાય તો વિસર્જન જ ઉપાય. વિનુભાઈ બંને દુનિયામાં મસ્ત. એક વિલક્ષણ ગુણ એ કે બંને દુનિયાને કદી ભેળવે નહીં. ઘરેણા ઘડતા હોય ત્યારે ખત્રીનો ઘેલો ન હોય અને ઘેલો હોય ત્યારે ઘરેણા ન હોય. પરણીને આવ્યા પછી શરૂઆતમાં પહેલાંએ વેકેશનમાં પિયર જતા ત્યારે એમની જીભ વિનુભાઈના વખાણ કરતા થાકતી નહીં. ફકીર જેવો માણસ, નરસિંહ મહેતાના ચોરા જેવું ઘર, મહેમાનો ઘરમાં કીડીઓની જેમ ખૂટે નહીં. એ વખતે ખાણમાંથી હીરો મળી ગયો હોય એવો હરખ થતો. પછી ઉંમરે ત્રાગું કર્યું તો વ્યવહારિક દ્રષ્ટિએ કશુંક સમજાયું. યોગેશભાઈના છોકરાના લગ્નમાં ચાંદલો કરવા જવાનું ભૂલી જવાયું. ફ્રીજનું ઠંડલ કાટ થઈને તૂટી ગયું ત્યાં સુધી ધ્યાનમાં ન આવ્યું. ધાબાનો બલ્બ ઉડી ગયો. 15 દિવસ થઈ ગયા, હજી બદલાયો નહીં. તેલનો ડબ્બો. આવા કેટલાય દુન્યવી પ્રશ્નોની અસરકારકતા સમજાઈ પછી આદરભાવ ઘટ્યો. પણ વિનુભાઈના અલગારી તત્વમાં કોઈ નોંધપાત્ર ફરક આવ્યો નહીં. પરિણામે પહેલાં એમણે માથાકૂટ મૂકી દીધી અને હું મારી રીતે અને એ એમની રીતે, એવું મૂંગા મૂંગાએ સહિયારું નક્કી થયું. અબોલા રાખવાની, રિસાઈ જવાની ઉંમર જતી રહી હતી. વળી વિનુભાઈ પાસે એવો સમયનો ખાંચો જ ક્યાં હતો? ઘરમાં ભાત ભાતના પાત્રો ધમાચકડી કરતા હતા. સોનું તામસી એટલે એની સાથે રહેનારા પણ તામસી. વિનુભાઈને સિગરેટની ટેવ એટલે એમના રૂમમાં પાત્રો અને ધુમાડો છૂટથી ફરતા હોય, તરતા હોય. ક્યારેક લોઢું તપી જાય ત્યારે એક દીકરી હતી, એ પાણીના ઝરાની જેમ ફૂટી પડતી, આખા ઘરમાં શીતળ લહેરની જેમ ફરી વળતી. એ દીકરી ઉડીને સાસરે બેઠી હતી. ખેતરમાં પાણી વાળતા હોય એમ વિનુભાઈ સ્મૃતિના પડદા ઊંચા કરીને ખુરશીમાં બેસી પડ્યા. 16-17ની થઈ પછીનું બધું દીવા જેવું સ્પષ્ટ હતું. એ પહેલા તો કિશોરાવસ્થામાં ગુલિવર્સ ટ્રાવેલ્સ, ગુણવંતરાયનો દરિયાલાલ, ગીજુભાઈ જેવું અને બીજું ઘણું બધું, એ સમયગાળામાં થોડું અંતર વધી ગયું હતું. બસ ત્યાર પછી કદી મારો દીકો, મારો દીકો કીધું નથી. એ અને એની મમ્મી, નવી ફિલ્મોના ગીતો, સેનેટરી પેડ્સની ક્વોલિટી, બહેનપણીના ફોનમાં કશુંક અષ્ટમ પષ્ટમ બોલવું, શરમાઈને આંખો ઢાળી દેવી, વાતો કરતા હાવભાવ વડે કશુંક કહી નાખવાની ઝડપ, એ બધું વિનુભાઈએ ઉંમરનો તકાજો સમજી સ્વીકારેલું. એટલે વાતે વાતે અકળામણ થઈ આવી હોય, ઠાસ્યું કર્યું હોય એવું યાદ નથી. થોડી ટીન એજ પાત્રોની નિર્દોષતા અને ટીખળ વિનુભાઈએ પણ આંખોમાં આંજી હતી. બચપણ એના આગવા રૂપમાં નિર્દોષ અને નિર્મળ કહી શકાય. શરીરે કરડે એવું ઝરી ભરતવાળું ફ્રોક, સસલાના કાન જેવી બે ચોટલી, બગાસું ખાતા બંધ આંખોમાં વિશ્વરૂપ, બધું કોડાક કેમેરાની પટ્ટીમાં બંધ હતું. વિનુભાઈ નવરા પડતા ત્યારે આલ્બમનો ખજાનો ખોલીને બેસતા, આખું આકાશ ઝળહળતું. એ નાની હતી ત્યારે રાત્રે 2:30 વાગ્યા સુધી જાગતી, પપ્પા વાર્તા, પપ્પા વાર્તા. પહેલાં એ તો ઘોડા વેચીને સૂતા હોય એમ નસકોરા બોલાવતા. બસ ત્યારથી વાર્તાના પાત્રો અને વાર્તા પીળા ફૂલની જેમ ઉગી નીકળ્યા હતા એવું વિનુભાઈને ઝીણું ઝીણું યાદ છે. એ સવાલો પૂછી પૂછીને તેલ કાઢી નાખતી. પ્રશ્નો સાચા અને નચિકેતાની કક્ષાએ 17-18ની થઈ ત્યારથી ગણી શકાય. બુદ્ધિનો વિસ્તાર ને પ્રસ્તાર ત્યારથી શરૂ થયો. બાપ દીકરી વચ્ચે વાર્તા અને વાર્તાના પાત્રોનો ક્યારે લીપ રચાયો એનું ચિત્ર અસ્પષ્ટ છે. વાસ્તવિકતાનું ભાન પહેલાં એમને ત્યારે થયું જ્યારે મહેમાનો જે અસ્મલિત ઘરમાં રહેતા હતા અને એ ધારાઓમાં રાત્રે 2:30 વાગ્યા સુધી કોના છોકરાની વહુ કોની સાથે લફરામાતી, મામાનું પ્રોસ્ટેટનું ઓપરેશનનું શું, માસીના છોકરાના 12મા ધોરણમાં 35%, હવે કેમનું થશે જેવા વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ રાત્રે નીરવ શાંતિમાં શોધતા. એમાં ધીરે ધીરે ઓટ આવતી ગઈ. પ્રશ્નોની દિશા અને વિવિધતા બદલાઈ. વચ્ચે વચ્ચે બાપ દીકરી ગંભીર ચર્ચામાં ઉતરી પડતા. સંભૂતિ અને અસંભૂતિ વચ્ચે તાત્વિક ભેદ છું. સુરેશ જોશીના પાત્રો કેમ પોતાનામાં જ ગુમસુમ હોય છે, દુનિયાથી કપાયેલા જાણે. આવા પાત્રો મને ન ગમે પપ્પા. તો તને કેવા પાત્રો ગમે? અથવા પૂછું કે પાત્રો કેવા હોય? ખુલ્લા, બોલકા, તર્ક વિતર્કથી સામેવાળાનું માથું ફોડતા હોય એવા. પોતાની વાત કહેવામાં આટલો સંકોચ? ગ્રંથિ? આઈ કાન્ટ બિલીવ ધીસ. વિનુભાઈ ચૂપચાપ સાંભળતા. બાપ દીકરીના સંવાદમાં મહેમાનો પિંગ પોંગની રમતની જેમ કીકીઓ ફેરવતા. શરૂઆતમાં આનંદ, પછી નિરસતા, છેવટે કંટાળો આવતો. બાપ દીકરી બહુ વાયડા છે, કોઈનું કાંઈ સાંભળે નહીં, પોતાની જ ઠીક ઠીક કરે. એવી વાતો સગાવાલામાં થવા લાગી. ત્યારે પેલા એમને થોડો વાંઝ્યો ગુસ્સો આવ્યો. પેલા એ જે સવારથી સાંજ સુધીની તમામ ફરજોમાં નિપુણ હતા, જેમની વ્યવહારિક કુશાગ્રતા પર વિનુભાઈને માન હતું, એમની બૌદ્ધિક કક્ષા સામાન્ય હતી, દર દિવાળીએ ભર બપોરે ચોપડીઓના કબાટમાંથી સર્જ, ચેખવ અને જયંત ખત્રી પરથી ધૂળના ગોટે ગોટા ઉડતા, ત્યારે એની રજકણો સાથે ધમકીએ દોડીને આવતી. આ વર્ષે બધું પસ્તીમાં જશે, હું મોટો હવન કરવાની છું, નાળિયેર હોમતી વખતે બાપ દીકરી આહુતિ આપજો, આ ચોપડીઓ હું મારા દીકાને દહેજમાં આપી દઈશ, વિનુભાઈ બોલ્યા. માં દીકરી એકબીજાની સામું જોઈ રહ્યા. આ ચોપડીઓની ધૂળ પણ તને અડે ને તો શબ્દોની તાકાત સમજાય. મારે કોઈની તાકાત સમજવી નથી, બધાની તાકાતનું માપ ખબર છે. તમારી દીકરી પાર્કે ઘેર જઈ ખત્રીના ઘેલાની વાતો કરશે તો એ લોકો ઘેલી ગણીને પાછી ધકેલશે. ચોપડીઓના ઢગલામાં વિનુભાઈને ખૂપેલા જોઈ પેલા એમને છૂપું અભિમાન થતું. પછી મનમાં થતું, દીકરીને કોઈ સારો ઘેલો મળી જાય એટલે બસ. કોલેજના અભ્યાસ વખતે દીકરીના પ્રશ્નોની તીવ્રતા અને તેજસ્વીતા વધી હતી. ખત્રી પાત્રોને કેવા કલ્પનોથી ભરી દે છે, સૂકી આંખોમાંય રણ આંજીને હસાવે છે. પપ્પા, આપણી વાર્તાઓ ચેખવ, ગોર્ખ કે અમૃતા પ્રીતમ સામે ક્યાં ઊભી રહે? પપ્પા, ધાડ કે કમાવ દીકરો, તમને કઈ ગમે? મને તો કમાવ દીકરો. તું પાત્રોમાં ઘણી ઊંડી ઉતરી હોય એવું લાગે છે. પાત્રો સામે જોઈને માત્ર પ્રશ્નો ન કરાય, એમને પણ બોલવા દેવાય. આપણે તટસ્થ રહીને એમની હિલચાલ જોવાની, એમના પ્રેમમાં ન પડી જવાય. ચર્ચાઓ થતી જ માથું ફોડીને લોહી કાઢે એવા તર્કોથી યુદ્ધો લડાતા. દીકરી હારી જતી તો બાપની વિદ્વત્તાનું અભિમાન શ્વાસમાં ભરીને ચર્ચા આટોપાતી. તારા પપ્પા આટલું બધું વાંચે છે તો જરૂર કંઈક લખતા હશે. તે દિવસે દીકરીએ બાપના કબાટો ફેંદી નાખ્યા, પરંતુ વાંધાજનક કહી શકાય એવું કંઈ મળ્યું નહીં. વિનુભાઈ દુકાનેથી આવી સીધા રૂમમાં ભરાઈ જતા. ઉંદર દરમાં ભરાય એમ, એવું પેલા એ વારંવાર કહેતા. વિશ્વ એની ગતિમાં અને વિનુભાઈ એની ગતિમાં. એકવાર બેય પાત્રો વાતે વળગ્યા. પપ્પા, હા બોલ. તમે કહેતા હોય તો એકવાર એને મળવા ઘેરે લેતી આવો, એ ઝડપથી બોલી ગઈ. ક્યું પાત્ર છે? વિનુભાઈ ઊંચું જોયા વગર બોલ્યા. જોશો એટલે ખબર પડી જશે. આંખોથી પાત્ર ઓળખી લો છો? મારી કોલેજમાં છે, એને પાત્રો અને પાત્રોના સર્જનમાં રસ છે. શનિવારે સાંજે લેતી આવજે. પછી રૂમમાં ઠંડક પસરી ગઈ, આવરણ હટી ગયું. ફૂલની જેમ એ તરવા લાગી. વાક્યો મનમાં ગોઠવાતા હતા. પપ્પા સામે આમ બોલશે તો જ સાચું લાગશે, નહીતર પપ્પા બંધ આંખોથી મીરાની જેમ સામેવાળાને માપી લે છે, ખત્રીની જેમ પાત્રોને પ્રશ્નો પૂછીને અકળાવે છે, નિર્વસ્ત્ર કરીને પાત્રના મન ઉતરડી નાખે છે. બુદ્ધિ અને લાગણીની હરીફાઈમાંથી એક પાત્ર અને એનો અદ્ભુત સંસાર પ્રગટ થયો. દાદર ચડીને ચપ્પલ ખખડાવતો છોકરો રૂમમાં દાખલ થયો ત્યારે વિનુભાઈ ઊંધું ઘાલી વાંચતા હતા. સામે આરામ ખુરશી પડી હતી, હવામાં ચૂપકી હતી. છોકરો પ્રિન્સિપાલની કેબિનમાં બેઠો હોય એમ અદબ વાળીને બેસી રહ્યો. જલ્દી જલ્દી પ્રશ્નપત્ર વેચાઈ જાય અને પાણીના સ્થિર પડછાયા હાલક ડોલક થાય એવું એ ઈચ્છતો હતો. તમારું નામ? પ્રશ્નપત્ર તૈયાર જ હતું. અફઝલ, છોકરો નીચું જોઈ બોલ્યો. બંને થોડીવાર ચૂપચાપ બેસી રહ્યા. હવામાં નામ કણ કણ થઈ તરતું રહ્યું. પુસ્તકો સાથે અફળાઈને જાણે વેરાઈ જતું હતું. ઔરંગઝેબે શિવાજીને મારવા મોકલેલો હતો તે? વિનુભાઈએ આંખથી આંખ મેળવી. તમને ખબર છે, નાદિર શાહે 17 વખત દિલ્હી લૂંટ્યું હતું. મહંમદ ગઝનીએ સોમનાથનું મંદિર, મથુરામાં કૃષ્ણ જન્મ વખતની જેલ પર ઝળુમતી મસ્જિદ તમે જોઈ છે? એકી શ્વાસે વિનુભાઈ બોલી ગયા. એ બધી મને ખબર નથી, જોયું પણ નથી, પણ એ બધી ઇતિહાસની ઘટના કહેવાય. ઘટના નહીં, દુર્ઘટના. વિનુભાઈની પહોળી આંખો રાડ પાડી ઉઠી. છોકરો પહેલા હુમલામાં ચિત્ત થઈ ગયો હતો. પગની આંટી ચડાવીને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતો હતો. હવે તમે જઈ શકો છો. બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યારે દુશ્મનના ભાથામાં કંઈ બચ્યું ન હતું. રૂમને ભીસીને આગળા દેવાઈ ગયા. જે રૂમમાં પાત્રોના શ્વાસોશ્વાસ અને સિગરેટના ધુમાડાથી ઘૂમરાતું હતું એ કોપ ભવનમાં ફેરવાઈ ગયું. ગંભીર ચહેરો અને મૌન આત્મશુદ્ધિના સાધનરૂપ ધારણ કરી લેવાયું. પછી ઘરમાં જે બન્યું એમો ભોગાવવાનું તો પેલા એને. ઘર રખુને ભાગે આવ્યું. બાળક રડી રડીને અડધું થશે, ભૂખ્યું રહેશે, માથું ફોડશે, ઘરેથી ભાગી જવા મળશે, અથવા તો જાતને રૂમમાં ગોંધીને બાકીની દુનિયા વિસરી જશે એવી આશંકાથી ઘેરાઈ પેલા એ ઘરમાં રઘવાયા રઘવાયા ફરતા હતા. બે અસમાન ધ્રુવો વચ્ચે પોતે કડીરૂપ છે અને નટ દોરી પર ચાલે એવું કપરું કામ કરી બતાવવાનું છે એની ઉત્તેજના અને ડરથી બીપી નોર્મલ થવાનું નામ લેતું નહોતું. આ બધાની પહેલે પાર બાળકીએ અદ્ભુત સ્થિરતા બતાવી. કોલેજ જવાનું સ્વતંત્રતાની અભિવ્યક્તિ રૂપ બંધ ન કરાયું. સહેલીને મળવાનું, ફોન કરવાના અને વાર્તાના પાત્રોની ઉલટ તપાસ લેવાની જેવા રોજિંદા કામ યથાવત રહ્યા. વચ્ચે અથાણાની કેરીને કાચની બરણીમાં ભરવી, માળિયામાંથી વરસભરનો કચરો કાઢવો, ઠાકોરજીને નવા વાઘા પહેરાવવા, ફાટી ગયેલા બ્લાઉઝનું ઓટણ કરવું વગેરે કામ જે પહેલાં સામાન્ય ગણી અવગણી શકતા હતા એ કામ એણે ચીવટપૂર્વક કરવા માંડ્યા. ઘર રખવું એ છોકરી કામમાં પળોટાઈ રહી છે, કામ એ જ દુઃખ ભૂલવાનું ઓસડ છે સમજી એને અઢળક કામ સોંપવા લાગ્યા. બાળકી આજ્ઞાગીત બની તમામ કામ ફરજના ભાગરૂપે સમજી આટોપતી. કોપ ભવનમાં બંધ કરીને બેઠા હતા એમની પોતાની દ્વિધા હતી કે દ્વિધાની વેદના હતી. ત્રણેય વ્યક્તિત્વો તડકામાં રજકણની જેમ મૂંગા મૂંગા તરતા હતા. કેટલાય શિક્ષણશાસ્ત્રી સમાજ વિજ્ઞાનના વિદ્વાનોના દ્રષ્ટિકોણ તપાસી જોયા. અનેકાંતવાદની સાપેક્ષે ઘર અને બાળકીની પરિસ્થિતિ અનુભવી, પણ કોઈ ન સમજાય એવા નકાર પર વાત અટકી જતી. બુરખો પહેરીને ત્રણ ચાર બાળકો આંગળીએ વળગાડી એક સ્ત્રી ચાલી જતી હોય એવું દ્રશ્ય વારંવાર આંખ સામે ઉભરતું હતું. આપણા ઉછેરમાં જ ખામી, બીજું શું? વાર્તાને સાક્ષીભાવે જોવાય, કંઈ વાર્તા થોડું થઈ જવાય એવો પ્રતિધ્વનિ સતત પડઘાયા કરતો અને સિગરેટના ધુમાડા છાતીમાં ચૂંટાતા રહેતા. આત્મશુદ્ધિ માટે મૌન એ જ અંતિમ ઉપાય, અને એ મૌનના ભારથી છંછેડાઈ એક વાર પેલાએ વિનુભાઈના રૂમમાં વાવાઝોડાની ધેમ ધસી આવ્યા. જોયું ને, છોકરીને બહુ ફટવી મારી હતી, વંચાવો હજી છોપડા. ઉતરી જાઓ આખાને આખા પાત્રોમાં. કઈ કઈને જીભના લોચા વળી ગયા, પણ બાપ દીકરી માને તો ને, લો ભોગવો હવે. વાવાઝોડું શાંત થયું. વિનુભાઈએ હળવેથી માથું ઊંચું કરી એમની સામે જોયું. વિનુભાઈની આંખો જોઈ પહેલાં એ તો હેબતા જ ગયા. આંખોમાં પાણી ઘૂમરી ખાતું દોડતું હતું. તરત વાત બદલાઈ ગઈ. વાસામાં પ્રેમાળ હાથ ફેર્યો. શું તમે તે સાવ પુરુષ માણસ થઈને સાંભળો, હવે પુષ્પાબેનના દિયરનો સાળો સારો છે. એક આંખ કાચની છે પણ આપણી ક્યાં ઓછી હોહા થઈ છે. તમે તો રૂમમાં ભરાશો, મારે થોડું તમારી જેમ, અવાજમાં ભીનાશ હતી. અનેકાંતવાદમાં આ પણ એક દ્રષ્ટિકોણ હતો. દીકરી વસ્તારમાં ઢંકાઈ જશે એમ પહેલાં એ બોલ્યા ત્યારે ગળામાં ખરેરી બાજી ગઈ હતી. જેને પરણવાનું હતું એનો અભિપ્રાય ગૌણ હતો. વાડીની દોડાદોડી, મોટા જમણવારના સીધું સમાન, જાડી જાનને સાચવવાની જવાબદારી, વિનુભાઈ માટે આ કામ કપરા. મદદ માટે ગૃહિણીના પિયરમાંથી કુશળ વહીવટકર્તાઓની ફોજ ઉતરી પડી. કોપ ભવનમાંથી નાણાં કોથળીનું મોઢું ખુલી ગયું. પહેલાં એમનું આખું શરીર કબૂતરના પીછા જેવું હળવું થઈ ઘરમાં ઉડાઉડ કરતું હતું. એમાં જીતનો આનંદ અને વ્યવહાર કુશળતાનો ગર્વ પણ હતો. વિદાય વેળાએ કોપભવનમાંથી એક શુદ્ધ આત્મા બહાર આવ્યો. પાત્રો ઓગળી ગયા, મોતી જેવડા આંસુના બે ટીપા ખર્યા. એને લાગણીની સંતોષજનક અભિવ્યક્તિ માની લેવાય. ત્રીજા દિવસે આ વળીને છોકરી નાતાલના ઈશુ પુનર્જીત થઈને આવે એમ આવી તો બાપની આંખોએ વરસવા ખૂણો શોધ્યો. વિનુભાઈ ભોગીલાલ મૂળચંદનો બહુઓ લઈ ને વેવાઈને ઘેર પહોંચ્યા ત્યારે નિલેશકુમાર બે ખાનાનું ટિફિન લઈને નોકરી કરવા AMTSમાં નીકળી ગયા હતા. બે જેઠાણીના મળીને કુલ ચાર છોકરા વરંડામાં રમતા હતા. વેવાઈ ગાર્ડન ચેરમાં બેઠા હતા. જાણે ભાવ સમાધિ લાગી હોય. આવો આવો વિનુભાઈ કરતા વેવાઈ અડધા થઈ ગયા. વેવાણે છોકરાઓને હાકોટો કરી બીજા રૂમમાં તગેડ્યા. વહુ બેટા, પાણી લાવજો, આજે પહેલીવાર તમારા પપ્પા આવ્યા છે. સરગવાની શિંગ જેવી દીકરી માથે ઓઢીને બહાર આવી. આંખોમાં એ જ ચમક. રાત્રે 2:30 વાગ્યા સુધી જાગીને પાત્રો સાથે રમતી હતી એવી જ. થોડું ન સમજાય તેવું હસી. વિનુભાઈ માથે ઓઢેલી દીકરીને તાકી રહ્યા. વરંડામાં કબૂતર ઘૂઘું કરતું ગોળ ફરતું હતું. નિલેશના પપ્પાને વહુઓ માથે ઓઢી રાખે એ જ ગમે, મર્યાદા સચવાય, વેવાણ બોલ્યા. વિનુભાઈને જોન ટુઅર્ડ્સ મિલનું ઓન લિબર્ટી યાદ આવ્યું. સ્વતંત્રતાનો કયો અભિગમ આમાં સ્પષ્ટ થતો હશે? સમજાયું નહીં. બહુઆ બોક્સ છોકરીના હાથમાં મૂકી દીધું. છોકરીએ સાસુ સામું જોયું, પછી અંદર રસોડામાં ગઈ. પાછી આવી ત્યારે જેઠાણીનું ધાવણું છોકરું તેડીને આવી. જે એનું હેવાયું થઈ ગયું હતું એમ બધા કહેતા હતા. વહુ બેટા, પપ્પા પહેલીવાર આવ્યા છે, આપણું ઘર તો બતાવો, સાસુનો સસને હુકમ છૂટ્યો. માથે ઓઢેલી વહુએ કદમ બઢાવ્યા. ચાલો પપ્પા. અંદરના રૂમમાંથી એક સીડી વર્તુળ આકારે ઉપર જતી હતી. દાદરની ભીત પર છોકરાઓએ કરેલા ચિતરડા પર વિનુભાઈ આંગળી પસરતા ઉપર ચડતા જતા હતા. ત્યારે અનેક પડછાયા સ્મૃતિમાં તરતા હતા. આ અમારો બેડરૂમ, સામે ભાભીનો, પહેલો મોટા ભાભીનો. છોકરી ધબ્બ દઈ પંખો ચાલુ કરી પલંગ પર બેસી ગઈ. પંખામાં બેરિંગનો અવાજ કટ કટ કરતો હતો. દીકરીએ ચારે બાજુ અપરિચિતની જેમ નજર ફેરવી ચાદરની ચપટી ભરવા લાગી. તમને બહુઓ યાદ હતો? છોકરી નીચું જોઈ બોલી. સાચું કહું તો ના, પહેલાં એમણે યાદ અપાવ્યો. દીકરી મીઠું હસી. વિનુભાઈ નીચું જોઈ ગયા. તમારા ઘરમાં જ ભરાઈ રહ્યો છો કે વરસમાં 2 વાર હાટકેશની મૂર્તિની જેમ બહાર આવો છો? ઘેલા અને મીરાને તડકે મૂકો, જીવતા પાત્રો સામે જુઓ, દીકરીએ ઠપકો આપ્યો. સાચું કહું તો મને ઘેલો મીરા ગમે છે, એ વિદ્રોહ નથી કરતા, એમની સાથે સંઘર્ષમાં નથી ઉતરવું પડતું. જેમ કહીએ, જેટલું કહીએ એટલું જ નાચે. સંઘર્ષ તો ક્યાં, ક્યારેય હોય જ છે પપ્પા, આ તો મમ સત્યમનો જડ્ડો લઈને ઊભા થઈ જવાય છે એટલે. વિનુભાઈ થોડીવાર અપલક તાકી રહ્યા. આને બુદ્ધિની ધાર કહેવાય કે સ્થિતપ્રજ્ઞતાનું બારણું ખખડાવવું? ખેર, જવા દો, મમ્મી શું કરે છે? દીકરી ચાદરની મોટી મોટી ચપટી ભરવા લાગી. તારી મમ્મી દાળ ઢોકળી રાંધે, આસો પલવના વધી ગયેલા પાંદડા કાપે, કદીક ભોગીલાલનો 250 બોવો લઈ આવે ને ઘરમાંથી ઉડી ગયેલા પતંગિયા યાદ કરી ઉદાસ થઈ જાય. તું તારી વાત કર, ખુશ તો છે ને? કોણ હું? ઝપકીને જાણે બીજાની વાત થતી હોય એમ છોકરીએ પૂછ્યું. મોટુના કાકા રાતે 10:30 ટિફિન ઝુલાવતા આવે, જમે પછી અમારો સંસાર શરૂ થાય. છોકરી બોલતા બોલતા અટકી. ત્રણ આંખોનો સંસાર. પપ્પા, ઘણીવાર બધું શંકરાચાર્યના માયાવત જેવું લાગે. પળવાર દિવાલો મૂંગી થઈ ગઈ. તું નારાજ છો મારાથી? છોકરી જાણે ઝાડામાંથી છૂટવા ફાફા મારતી હતી. તમે સમાધાનની કોઈ ફોર્મ્યુલા લઈને આવ્યા હોય તો તમારી ભૂલ થાય છે. હું તો હારેલી યોદ્ધા છું. શરણે ગયેલાને વર્ણી ન હોય, માત્ર માથે હાથ મુકાવવાની અપેક્ષા હોય. છોકરી ડબલ બેડમાંથી ઊભી થઈ ગઈ, વિનુભાઈના પગ પાસે બેસી ગઈ. આખો ઓરડો જાણે ગુંગળાતો હતો. વિનુભાઈને ઢીંચણ પાસે ભીનું લાગ્યું. એના માથે હાથ ફેરવતા ફેરવતા, મારો દીકો, ધીમીથી બોલાઈ ગયું. સાંભળ્યું ન હોય એમ, નીચે ચાલો પપ્પા, જલ્દી, મોટુને સ્કૂલેથી લેવા જવાનો સમય થઈ ગયો છે, બિચારો રાહ જોતો હશે. કહી દીકરી ઝડપથી સીડી ઉતરી ગઈ.